એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્ય વિવેચનના એક ઘણા જ પ્રભાવશાળી, કદાચ થોડા વિવાદાસ્પદ પણ કહેવાય એવા લેખ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. લેખ છે સુરેશ જોશીનો આપણી નવલકથા નિસત્વતા અને નાવીન્ય. સુરેશ જોશી પોતે જ મોટા ગજાના સર્જક અને વિવેચક. એમણે એ સમયની ગુજરાતી નવલકથાની જે સ્થિતિ હતી એના પર કેટલાક આમ મૂળભૂત સવાલો ઉઠાવેલા.
બરાબર.
મુખ્ય પ્રશ્ન એ કે ભાઈ, આપણી નવલકથાઓ કેમ આમ સત્વ વગરની લાગે છે? રસ કેમ નથી પડતો? શું વાર્તા ખૂટે છે કે પછી કશુંક નવું કરવામાં નાવીન્યમાં આપણે પાછા પડીએ છે? ચાલો આખી વાતને સમજવાનો પ્રયાસ કરીએ.
ચોક્કસ. અને આ લેખ એ ખાલી એક વિવેચન નથી, એ સમય તો એક પડકાર જેવો હતો ગુજરાતી સાહિત્યિક વિચારધારા માટે. જોશી ખાલી લક્ષણો નથી ગણાવતા કે આમ છે ને તેમ છે, એ તો રોગના મૂળ સુધી જાય છે. અને નવાઈ એ છે કે એમણે જે નિદાન કર્યા એ આજે પણ એટલા જ વિચારવા જેવા લાગે છે.
સાચી વાત.
એમનો જે મુખ્ય વિચાર છે ને, જે આખા લેખમાં કેન્દ્રમાં છે, તે એ કે ભાઈ, સમસ્યા વાર્તા નથી, એમાં નથી.
અચ્છા.
પણ વાર્તા પર આપણે એટલો બધો ભાર દઈ દીધો છે એમાં છે. અને એનાથી પણ મોટી વાત, કૃતિ પાછળ જે સર્જક હોય, જે ઘડનાર હોય, જેને જોશી યોજક કહે છે, એ જ જાણે ગેરહાજર છે.
ઓકે. તો પહેલો જ મુદ્દો લઈએ. સામાન્ય રીતે તો એવું જ મનાય ને કે નવલકથામાં સારી વાર્તા ન હોય, પ્લોટ ન હોય, ઘટનાઓ ન હોય તો એ કંટાળાજનક લાગે.
હા, એ સામાન્ય સમજ છે.
તો શું જોશી એવું માને છે કે વાર્તા ઓછી પડે છે એટલે નવલકથા નિસત્વ બને છે?
ના ના, અહીં જ જોશી બધાથી જુદા પડે છે. એ સ્પષ્ટ કહે છે, આપણી નવલકથા કથાહીન નથી, ઉલટાણી વધારે પડતી કથાશ્રિત છે.
ઓ, આ તો સાવ ઉલટી વાત.
હા, એટલે કે લેખકો વાર્તા કહેવામાં, ઘટનાઓ ગોઠવવામાં એટલા રચ્યા પચ્યા રહે છે કે નવલકથા પોતે એક સાહિત્ય સ્વરૂપ તરીકે કેવી રીતે વિકસી શકે, એના બંધારણની, એના ફોર્મની નવી રીતો કઈ હોઈ શકે, એ વિચારવાનું, એ સાહસ કરવાનું જણે રહી જ જાય છે. અને આ વાતના સમર્થનમાં તેઓ સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો આધાર લે છે. આનંદવર્ધન, એમણે કહ્યું છે કે ન હી કવેર ઇતિવૃત્ત માત્ર નિર્વહણેન કિંચિત પ્રયોજનમ.
ઓકે. ન હી કવેર ઇતિવૃત્ત માત્ર નિર્વહણેન કિંચિત પ્રયોજનમ, એટલે કે ખાલી ઇતિવૃત્ત મતલબ કે વાર્તા, ઘટનાઓ ગોઠવી દેવી, એટલું જ કરવું એ કવિ કે સર્જક માટે કોઈ મોટી સિદ્ધિ નથી, એ પૂરતું નથી. બરાબર ને?
બિલકુલ બરાબર સમજ્યા.
તો આ કથા અને તમે જે કહ્યું જોશી જેના પર ભાર મૂકે છે એ સંવિધાન, આ બે વચ્ચેનો ફરક શું, જરા વધુ સ્પષ્ટ કરશો?
હા, ચોક્કસ. કથા એટલે વાર્તામાં શું બને છે, ધ પ્લોટ, ધ ઇવેન્ટ્સ, ઘટનાઓનો પ્રવાહ.
બરાબર.
જ્યારે સંવિધાન એટલે એ ઘટનાઓ કઈ રીતે ગોઠવવામાં આવી છે, કયા દ્રષ્ટિકોણથી કહેવાઈ રહી છે, પાત્રોને કેવી રીતે વિકસાવાયા છે, ભાષાનો ઉપયોગ કેવો છે. ટૂંકમાં કહીએ તો આખી કૃતિની રચના, એનું સ્ટ્રક્ચર, એનું ફોર્મ, કહેવાની રીત.
અચ્છા.
જોશી બહુ સરસ ઉદાહરણ આપે છે. એ કહે છે કે કથા તો જાણે મકાન બાંધવા માટે આપણે જે પાલખ ઊભી કરીએ ને,
સ્કેફોલ્ડિંગ,
એના જેવી છે.
ઓહો, એટલે પાલખ તો કામ પતે એટલે હટાવી લેવાની, જોવાનું તો મકાન છે.
એ જ. પાલક જરૂરી છે પણ એ સાધ્ય નથી, સાધન છે. અંતે તો સ્થાપત્ય, એનું બંધારણ જ મહત્વનું છે.
પણ જોશી એમ પણ કહે છે ને કે મોટાભાગના વાચકો તો પેલી કથાના છાખમાં જ રાચે છે. પેલું કાદંબરી મદિરાનું ઉદાહરણ આના માટે જ છે.
હા, બરાબર. એ જ કહેવા માંગે છે. જેમ પેલી કાદંબરી મદિરા પીઓ એટલે થોડી વાર નશો ચડે, મજા આવે, એમ ઘણા વાચકો નવલકથા પાસેથી બસ આવું તાત્કાલિક મનોરંજન, એક જાતનો છાક જ માંગે છે. જ્યારે સાહિત્યનો, ખાસ કરીને ઉત્તમ કળાનો જે આસ્વાદ છે, એને તો શાસ્ત્રોમાં બ્રહ્માનંદ સહોદર આનંદ કહ્યો છે, એટલે કે એ પરમ આનંદ જેવો બહુ ઊંડો અને સ્થાયી આનંદ છે. એ પેલા છાક જેવો ક્ષણિક નથી.
ઓકે,
જોશીની ફરિયાદ એ છે કે આપણી મોટાભાગની નવલકથાઓ વાચકોને આ છાક આપીને જ સંતોષ માની લે છે, પેલા ઊંડા સાચા સાહિત્યિક આનંદ સુધી લઈ જતી નથી.
પણ આમાં થોડો વાચકની રૂચિનો પણ પ્રશ્ન ન કહેવાય? જો વાચકોને એવી જ વાર્તાઓ ગમતી હોય તો લેખકો શું કરે?
ના, જોશી વાચકની રૂચિને અવગણતા નથી, પણ એમની ચિંતા સાહિત્યના સ્વરૂપની છે. એ કહે છે કે આ બધાને ગમે એવી લોકપ્રિય વાર્તાઓ લખવાની દોડમાં શું થાય છે, બે સ્પષ્ટ ભાગ પડી જાય છે, એક સાહિત્યનિક નવલકથા અને બીજી અસાહિત્યનિક, જેને આપણે પોપ્યુલર કે કમર્શિયલ કહી શકીએ. સાહિત્યનિક અને અસાહિત્યનિક.
અને એમને વધુ ચિંતા એ વાતની છે કે જે સારા સજ્જ ગણાતા લેખકો છે એ પણ ક્યારેક લોકપ્રિયતાની લાલચમાં પેલી અસાહિત્યિક ધારા તરફ ઢળી જાય છે.
અને આવી અસાહિત્યિક નવલકથાઓ કેવી હોય, એની ઓળખ શું?
એમાં મુખ્યત્વે વાર્તા જ હોય, અને વાર્તા પણ કેવી જે વાંચીને બહુ વિચારવું ન પડે, મગજને કસરત ન થાય.
હા હા,
પાત્રો પણ જાણીતા, ઓળખીતા, રસ્તા પર મળી જાય એવા, બહુ ઊંડાણ વગરના. પછી એમાં થોડો બોધ, થોડી સારી ભાવનાઓ, થોડો ઉપદેશ, બધું આમ માપસર ભેળવી દીધું હોય.
અચ્છા,
જોશી થોડા કટાક્ષમાં એમ પણ કહે છે કે આવા લેખકો પાસેથી જો તમે કથાની ટેકણ લાકડી લઈ લો ને તો એ એક ડગલું પણ ચાલી ન શકે.
ઓહો, જ્યારે જે સાચો ભાવક છે, જે સાહિત્યનો મર્મગ્ન છે, એ તો કૃતિના પાને પાનામાંથી, એના બંધારણમાંથી, એની ભાષામાંથી, એની રચનારીતિમાંથી અર્થ અને આનંદ શોધતો હોય છે. એમને ખાલી વાર્તા નથી જોઈતી.
તો આ બધી વાત પરથી એમ સમજાય છે કે ખાલી અનુભવો રજૂ કરવા, સારી ભાષામાં લખવું કે પછી જોરદાર વાર્તા કહેવી એ પૂરતું નથી. કથા પર વધુ પડતો આધાર એ જ સમસ્યા છે. તો પછી ખૂટે છે શું? જોશીનું મુખ્ય નિદાન શું છે? કયું તત્વ નથી આપણી નવલકથામાં?
બરાબર, હવે આપણે લેખના એકદમ કેન્દ્ર પર આવી રહ્યા છીએ. જોશી કહે છે કે જે તત્વ ખૂટે છે એ છે સંવિધાનનો સંસ્કાર.
સંવિધાનનો સંસ્કાર.
હા, અનુભવો તો કાચી માટી જેવા છે. એ માટી પર સર્જક પોતાની આગવી દ્રષ્ટિથી, પોતાની કલાસૂઝથી જે સંવિધાનનો એટલે કે રચનારીતિનો, ફોર્મનો સંસ્કાર કરે છે, ત્યારે એમાંથી કલાકૃતિ બને છે. અનુભવની અંદર જે સત્ય છુપાયેલું છે, જે રહસ્ય છે, એ આ સંવિધાન દ્વારા જ પ્રગટ થાય છે, એમનેમ નહીં.
જેમ્સ જોઈસનું ઉદાહરણ પણ આપે છે ને, યુલિસિસનું.
હા બરાબર, જેમ્સ જોઈસની યુલિસિસ જેવી ક્લાસિક નવલકથા. જોશી કહે છે કે એમાં જે કહેવાયું છે તે જે રીતે કહેવાયું છે એ રીત વગર કહી જ ન શકાયું હોત.
કન્ટેન્ટ અને ફોર્મ, વસ્તુ અને રીત, એ બંને ત્યાં એકાકાર છે,
અભિન્ન છે.
આ વાત ખરેખર બહુ બહુ ઊંડી છે. એટલે શું કહેવાય છે એના કરતા કઈ રીતે કહેવાય છે એ વધુ મહત્વનું છે.
હા, સાહિત્યમાં તો એમ જ છે, રીત જ વસ્તુને નવો અર્થ આપે છે.
અને આ સંવિધાનનો સંસ્કાર જ આપણી નવલકથામાં ઓછો જોવા મળે છે. પણ આ સંસ્કાર કરે કોણ?
આ સંસ્કાર કરનાર છે યોજક.
યોજક?
હા, યોજક એટલે કે ખુદ સર્જક,
લેખક,
જે પોતાની કૃતિનું એક આગવું વિશ્વ રચે છે, એના નિયમો પોતે ઘડે છે, એ ઘટનાઓને, પાત્રોને, ભાષાને એક સૂત્રમાં બાંધે છે. અને જોશીનો સૌથી મોટો અને કહી શકાય કે સૌથી ક્રાંતિકારી આરોપ એ છે કે આપણી નવલકથામાં આ યોજક જ મોટાભાગે ગેરહાજર છે.
શું વાત કરો છો?
હા, લેખનું પેલું પ્રસિદ્ધ વાક્ય યોજકસ તત્ર દુર્લભ, એ યોજક જ ત્યાં દુર્લભ છે.
એક મિનિટ, આ તો બહુ ભારે વાત કહી. લેખક પોતે જ ગેરહાજર, એનો મતલબ શું? લેખક વગર કૃતિ કઈ રીતે બને?
ગેરહાજર એટલે ફિઝિકલી નહીં, પણ ક્રિએટિવલી, સર્જનાત્મક રીતે. લેખક જાણે પોતાની કૃતિનું સુકાન પોતાના હાથમાં નથી રાખતો, પોતાની આગવી દ્રષ્ટિથી એક નવું જ સંવિધાન ઘડવાને બદલે એ શું કરે, કાં તો જે ચાલ્યું આવે છે એ જ ઘરેડમાં લખે, કાં તો વાચકોને શું ગમશે, શું વેચાશે એ વિચારીને લખે, અથવા તો પછી ઇતિહાસ, સત્ય ઘટના, સમાજ સુધારો, ધર્મ આવા બહારના ટેકા શોધી લે. એ જાણે પોતાની સર્જક તરીકેની જવાબદારીમાંથી છટકી જાય છે. કૃતિ જાણે એની મેળે લખાઈ રહી હોય, કોઈ એક નિયંત્રક, કોઈ ઘડવૈયો, કોઈ યોજક એની પાછળ છે એવું લાગે જ નહીં.
ઓ, સમજાયું.
અને જોશી માટે આ યોજકની ગેરહાજરી જ એ જ પેલી બધી સમસ્યાઓનું મૂળ છે. પછી એ કથા પરનો વધુ પડતો આધાર હોય, પાત્રોનું ઉપરછલ્લું હોવું હોય, કે પછી નવીનતાના નામે ખાલી વિષય બદલવાનો દેખાડો હોય, બધું અહીં આવીને અટકે છે.
તો આ યોજકની ગેરહાજરીની અસર સીધી પાત્રો પર પણ પડતી હશે ને? પાત્રો પણ એટલે જ નબળા લાગે. લેખમાં પેલી ગોવર્ધન રામની સરસ્વતી ચંદ્રવાળી વાત પણ છે, એમના નાયકની નિષ્ક્રિયતાનો વારસો મળ્યો છે આપણને.
બિલકુલ, સીધો સંબંધ છે. જો યોજક પોતે સભાન રીતે પાત્રને નહીં ઘડે, એના આંતરબાહ્ય સંઘર્ષને નહીં બતાવે, તો પાત્ર મજબૂત ક્યાંથી બનવાનું?
સાચી વાત.
જોશી કહે છે કે આપણા નાયકો જે ભાવનાનું પ્રતીક બનીને આવે છે, પ્રેમ, દેશભક્તિ, ત્યાગ વગેરે, એ ભાવનાને ઝીલી શકે, એને જીવી શકે એવું એમનું વ્યક્તિત્વ, એમનું કાઠું જ નથી ઘડાયું હોતું.
અચ્છા.
હવે આ નબળાઈ દેખાઈ ન જાય એટલે લેખકો શું કરે? કાં તો લાંબા લાંબા ભવ્ય વર્ણનો કરે, પાત્રો પાસે મોટા મોટા ભાષણ કરાવે, અથવા, આ બહુ રસપ્રદ છે, પાત્રને સ્વપ્નમાં કે બેભાન અવસ્થામાં મૂકી દે અને પછી એમના મોઢેથી સીધી ભાવનાઓ બોલાવે.
હા હા હા.
જેને જોશી શુકાપાઠી ઉચ્ચારણ કહે છે, પોપટની જેમ ગોખેલું બોલવું.
બરાબર.
અથવા તો પછી વાર્તા અટકી પડે ત્યાં આકસ્મિક ઘટનાઓ, કોઇન્સિડેન્સીસ ગોઠવી દે. જાણે બધું બહારથી આવી રહ્યું છે, કૃતિની અંદરથી કશું નથી નીપજતું.
એટલે કૃતિ પોતાની રીતે નહીં પણ બહારના ટીકાથી ચાલતી હોય એવું લાગે.
બરાબર.
પણ ઐતિહાસિક નવલકથાઓમાં તો પાત્રો કંઈક કરતા દેખાય છે ને? રાજાઓ, સેનાપતિઓ, એમાં તો એક્શન હોય છે.
હા, પણ જોશી એમાં પણ એક મર્મ જુએ છે. એ કહે છે કે ઐતિહાસિક પાત્રો એટલા માટે કાર્ય કરતા લાગે છે કારણ કે ઇતિહાસે એમની પાસે એ કાર્ય કરાવેલું છે. લેખકે પોતે એમને કાર્ય કરવા નથી પ્રેર્યા.
ઓહ, સમજાયું.
અને એ કાર્યો પણ ઘણીવાર માત્ર બહારની ઘટનાઓ જ હોય છે. એ પાત્રના મનમાં શું ચાલી રહ્યું છે એના ઊંડાણમાં આપણને નથી લઈ જતા. અને સામાજિક નવલકથાઓ એ તો ઘણીવાર ખાલી જે તે સમયના સમાજનું ચિત્ર આપતા રિપોર્ટ જેવી બની જાય છે. જીવંત પાત્રો, એમના સંઘર્ષો ઓછા જોવા મળે.
અને પેલી ભાવનાની વાત હતી કે નાયક ભાવનાનો ઝંડો લઈને ફરે છે.
હા, એ પણ મહત્વનો મુદ્દો છે. પંડિત યુગથી આપણા સાહિત્ય પર ભાવનાનો અને ખાસ કરીને ઉદાત્ત ગણાતી, શુદ્ધ ગણાતી ભાવનાઓનો બહુ મોટો પ્રભાવ રહ્યો. જોશીનું કહેવું છે કે નવલકથામાં ભાવના એવી રીતે આવવી જોઈએ કે એ પાત્રોના અનુભવમાંથી, એમના સંઘર્ષમાંથી, પરિસ્થિતિમાંથી જાણે કુદરતી રીતે જન્મે.
બરાબર, ઓર્ગેનિક રીતે.
હા, એને બદલે શું થાય છે, લેખક પહેલેથી જ કોઈ સારી ભાવના નક્કી કરીને આવે છે, પ્રેમ, દેશસેવા, આદર્શવાદ, અને પછી નાયક જાણે એ ભાવનાનો પ્રચારક હોય, એનો ઝંડો લઈને ફરતો હોય એવું લાગે.
અચ્છા.
હવે ભાવના પહેલેથી નક્કી જ છે એટલે પછી સંઘર્ષ પણ કેવો લાગે, ઉપર છલ્લો, દેખાવ ખાતરનો, જાણે કોઈ તરકીબ હોય. પાત્રોમાં જે વજન હોવું જોઈએ, જે ડેપ્થ હોવી જોઈએ, એ નથી હોતી. એટલે લેખક શું કરે, એમના પર આ ભાવનાના પોટલા લાદી દે, જાણે વજન ઊભું કરવાનો પ્રયત્ન થતો હોય. અને વળી આપણા જે નૈતિક ખ્યાલો છે, શું સારું, શું ખરાબ, શું પવિત્ર, શું અપવિત્ર, એની જે ચોક્કસ અને કડક વ્યાખ્યાઓ છે, એણે પણ સંવેદનાના અનુભવનું જે વિશાળ ક્ષેત્ર છે એને સાંકડું કરી દીધું છે. અને સૌથી મૂળભૂત વાત જે જોશી ફરી ફરીને યાદ અપાવે છે તે એ કે કળાનો આસ્વાદ એ સીધે સીધી લાગણીનો નથી હોતો, પણ એ લાગણીને નિમિત્ત બનાવીને જે નવું રૂપ રચાય છે, જે નવું સંવિધાન બને છે, એનો હોય છે.
અચ્છા.
આપણે શું કરવા લાગ્યા? લાગણી સારી છે કે ખરાબ એના આધારે કૃતિને વખાણવા કે વખોડવા લાગ્યા. એનું રૂપ કેવું છે, એનું બંધારણ કેવું છે, એની કલાત્મકતા કેવી છે, એ જોવાનું જ ભૂલી ગયા.
આ સંવિધાન અને રૂપની વાત પરથી જ કદાચ આપણે નાવીન્યના મુદ્દા પર આવી શકીએ. જોશી કહે છે કે જે સાચો સર્જક છે એના માટે તો દરેક કૃતિ નવી જ હોય.
હા.
તો પછી એ જ્યારે કહે છે કે આપણી નવલકથામાં નાવીન્યનો અભાવ છે, ત્યારે એમનો કહેવાનો મતલબ શું? કયા પ્રકારના નાવીન્યની વાત છે?
અહીં પણ જોશી એક બહુ જ પાયાનો ભેદ સ્પષ્ટ કરે છે. આપણે ત્યાં શું થયું છે, નવીનતા એટલે મોટા ભાગે વિષયની નવીનતા, સબ્જેક્ટ મેટર નવો હોય એટલે બસ.
એટલે કે
એટલે કે કોઈ લેખક એવા વિષય પર લખે જેના પર પહેલા બહુ નથી લખાયું, દાખલા તરીકે બંદર પર થતી દાણચોરી,
હા,
અથવા કોઈ નવા પ્રકારના સંબંધો જેમ કે મિત્રની પત્ની સાથેના અવૈધ સંબંધો, એનું એકદમ ઉત્તેજક, કદાચ કામુક કહી શકાય એવું ચિત્રણ કરે, અથવા કોઈ ગ્રામ્ય જીવનના એવા પાસા બતાવે જે પહેલા નહોતા બતાવાયા, તો આપણે તરત કહી દઈએ કે વાહ, આ તો બહુ નવીન કૃતિ છે.
પણ આ તો ખાલી વિષય નવો થયો.
બસ એ જ જોશી કહે છે, આ માત્ર વિષયની નવીનતા છે, એનાથી સાહિત્ય સ્વરૂપનો વિકાસ નથી થતો.
કેમ?
કારણ કે આવી નવીનતા પાછળ કોઈ ઊંડી સાહિત્યિક સૂઝ નથી હોતી. પેલું સંવિધાન જે છે, કહેવાની રીત જે છે, એમાં કશું નવું નથી હોતું. જો માત્ર વિષય નવો હોવાથી જ કૃતિ મહાન ગણાતી હોત તો શેક્સપિયર,
હા, તમે પહેલા પણ ઉલ્લેખ કર્યો,
હા, શેક્સપિયર તો ક્યારનો ભૂલાઈ ગયો હોત, કારણ કે એણે તો મોટાભાગે જાણીતી જૂની વાર્તાઓ પરથી જ નાટકો લખ્યા છે. પણ એની મહાનતા શેમાં છે? એ વાર્તાઓને એણે જે રીતે કહી, જે સંવિધાન રચ્યું, જે પાત્રો ઘડ્યા, જે ભાષા વાપરી, એમાં છે.
એટલે સાચી નવીનતા કહેવાની રીતની સંવિધાનની હોય છે.
બરાબર, સાચી નવીનતા અભિવ્યક્તિની રીતની હોય છે, જેનાથી પેલો જૂનો જાણીતો વિષય પણ જાણે પહેલી વાર જોઈ રહ્યા હોઈએ એવો લાગે, એમાં કે નવો અર્થ પ્રગટે.
તો આટલી લાંબી અને ઊંડી ચર્ચા પછી સુરેશ દોશીના આ લેખનો સાર શું, એમનો આખરી નિષ્કર્ષ શું કહી શકાય?
નિષ્કર્ષ તો એ જ છે જે વારંવાર જુદા જુદા શબ્દોમાં આખા લેખમાં પડઘાય છે. આપણી નવલકથા નિસ્સત્વ છે, કારણ કે એમાં નવલકથાકાર જ સર્જક તરીકે ગેરહાજર છે.
પેલો યોજક,
હા, પેલો યોજકસ્તત્ર દુર્લભ, યોજક જ દુર્લભ છે. અને આ જે પરિસ્થિતિ છે એના માટે તેઓ માત્ર લેખકોને જ નહીં પણ વિવેચનને પણ જવાબદાર ગણે છે.
વિવેચનને? એ કઈ રીતે?
એમનું કહેવું છે કે આપણા વિવેચને કવિતાના સ્વરૂપ પર, એના છંદ અલંકાર રીતિ પર જેટલું ધ્યાન આપ્યું છે, જેટલી સૂક્ષ્મ ચર્ચા કરી છે,
હા એ તો છે,
તેટલું ધ્યાન કથા સાહિત્ય, ખાસ કરીને નવલકથાના સ્વરૂપગત પ્રશ્નો પર, એના સંવિધાન પર, એની રચના રીતિ પર આપ્યું નથી, જાણે એને થોડું ઉતરતું ગણ્યું હોય.
ઓહ, એટલે વિવેચનની આ ઉદાસીનતાએ પણ નવલકથાના વિકાસને થોડો અવરોધ્યો એમ?
કદાચ એવું કહી શકાય, અથવા તો નવલકથાનું સ્વરૂપ જે રીતે સતત બદલાતું રહે છે, એની જટિલતાને સમજવા અને એનું વિશ્લેષણ કરવા માટે જે સાધનો જોઈએ, જે પરિભાષા જોઈએ, એ વિકસાવવામાં આપણું વિવેચન ક્યાંક પાછળ રહ્યું. જોશી તો ત્યાં સુધી કહે છે કે સરસ્વતીચંદ્ર જેવી યુગ પ્રવર્તક કૃતિ, જેણે આખા યુગને અને પેઢીઓને પ્રભાવિત કરી, એનું પણ સંતોષકારક ઊંડાણપૂર્વકનું વિવેચન, ખાસ કરીને એના સંવિધાનને, એની રચનાને કેન્દ્રમાં રાખીને હજુ સુધી થયું નથી.
આ તો બહુ મોટો આરોપ કહેવાય વિવેચન પર.
હા, પણ એ એમની સ્પષ્ટ વાત હતી.
જોકે આટલી બધી આકરી ટીકાઓ છે, નિદાન છે, પણ લેખના અંતે જોશી સાવ નિરાશાવાદી નથી લાગતા, ક્યાંક આશા જેવું પણ દેખાય છે.
હા, એ સાચી વાત છે. છેલ્લે એ એક આશાનો સૂર વ્યક્ત કરે છે. તેઓ માને છે કે સાહિત્યનો ઇતિહાસ કઈ રીતે આગળ વધે છે, આમ જ દરેક સાહિત્ય સ્વરૂપના વિકાસમાં એક એવો તબક્કો આવે છે જ્યારે જૂની રીતો, જૂના ઘાટ ઘસાઈ જાય, ઇઝનોસિસ થઈ જાય,
હા,
અને ત્યારે લાગે કે હવે આમાંથી બહાર નીકળવા, કશુંક નવું કરવા માટે કોઈક જુદી જ નવી જ પ્રતિભાની જરૂર છે. અને જ્યારે આવી કોઈ પ્રતિભા આવશે જે આ બધી પ્રચલિત માન્યતાઓને, રૂઢિઓને, બંધનોને તોડીને કશુંક સાવ જ નોખું, આગવું સંવિધાન લઈને આવશે, ત્યારે બની શકે કે જે લોકો જૂની ગ્રેડમાં જ રાચે છે એ લોકો કહેશે કે અરે, આ તો નવલકથા જ નથી.
હા હા, એવું બને.
પણ એવા નવીનના, એવા સાચા અર્થમાં યોજક કહી શકાય એવા સર્જકના પ્રાગટ્યની રાહ જોવી રહી સાહિત્ય આમ જ વિકસે છે.
ખરેખર બહુ જ વિચાર પ્રેરક અને ઊંડી ચર્ચા થઈ. આમાંથી જે મુખ્ય વિચારો છે, જે ચાવીરૂપ મુદ્દાઓ છે, એમને જોશીના જ શબ્દોમાં ફરી એકવાર યાદ કરી લઈએ તો શ્રોતાઓ માટે પણ સારું રહેશે.
હા, જરૂર. પહેલું, જે કથાની મર્યાદા તરફ ઇશારો કરે છે.
નહિ કવેર ઇતિ વૃત્ત માત્ર નિર્વહણે ન કિંચિત પ્રયોજનમ,
એટલે કે સર્જક માટે માત્ર વાર્તા કહી દેવી, ઘટનાનો ગોઠવી દેવી, એમાં કોઈ મોટું પ્રયોજન સિદ્ધ થતું નથી, એ પૂરતું નથી.
બરાબર.
બીજું, જે અનુભવ અને સર્જન પ્રક્રિયા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે.
મારા અનુભવોનો ઢગલો ખડકવો ને ઉપર સારી લખાવટનો વરખ લગાડવો, એમાં સર્જનની પ્રક્રિયાની તો બાદબાકી થઈ જાય છે. વાહ, એટલે અનુભવ હોવો પૂરતો નથી, એના પર સંવિધાનનો સંસ્કાર થવો જરૂરી છે.
એજ. અને ત્રીજું, જે આખા લેખનું નિચોડ છે, જે પેલી યોજકની ગેરહાજરી અને એના પરિણામ પર ભાર મૂકે છે. યોજક તો સદાય દુર્લભ રહ્યો.
અને એનું પરિણામ?
પરિણામ એ કે આપણી નવલકથા નિસત્વ છે, કારણ કે એમાં નવલકથાકાર જ સર્જક તરીકે ગેરહાજર છે.
સુરેશ જોશીએ આ વિચારો દાયકાઓ પહેલા રજૂ કરેલા, આજે 21મી સદીમાં આટલા વર્ષો પછી આજના ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં જોઈએ તો આ વિચારો કેટલા રેલેવન્ટ લાગે છે, કેટલા સુસંગત છે. શું આજનો લેખક, આજનો વાચક આમાંથી કશુંક શીખી શકે?
મને તો લાગે છે કે આ વિચારોની પ્રસ્તુતતા સહેજ પણ ઓછી નથી થઈ, ઉલટાની વધી હશે કદાચ.
એમ?
હા, કારણ કે આ જે મુદ્દાઓ છે, કથા અને સંવિધાન વચ્ચેનો સંબંધ, વિષયની નવીનતા વિરુદ્ધ કહેવાની રીતની નવીનતા, અને સૌથી અગત્યનું, કૃતિ પાછળ એક સભાન, વિચારશીલ, પોતાની દ્રષ્ટિ ધરાવતા સર્જક એટલે કે યોજકની અનિવાર્યતા, આ તો કોઈપણ ભાષાના, કોઈપણ સમયના સાહિત્ય માટે પાયાના મુદ્દાઓ છે.
ખરું.
જોશીનો આ લેખ આપણને સતત એ યાદ અપાવે છે કે સાહિત્ય એ ખાલી મનોરંજન પૂરું પાડવાનું સાધન નથી, કે ખાલી બોધ આપવાનું માધ્યમ નથી, કે ખાલી માહિતીનો સંગ્રહ નથી, એ એક કળા છે. અને દરેક કળાની જેમ એનું પોતાનું એક આગવું શાસ્ત્ર છે, એનું પોતાનું એક સૌંદર્ય છે, જેને સમજવું અને માણવું જરૂરી છે.
બહુ સાચી વાત. તો શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ આજના દિવસ માટે. જો આપણે આપણી આસપાસની આજની ગુજરાતી નવલકથાઓ, વાર્તાઓ જોઈએ તો શું લાગે છે? સુરેશ જોશીએ જે યોજકની દુર્લભતાની વાત કરી હતી, શું એ સ્થિતિ આજે પણ એવી જ છે? કે પછી હવે આપણને સભાનપણે પોતાના સંવિધાન સાથે કામ કરતા, નવા પ્રયોગો કરતા, પોતાની આગવી રીતે કહેતા યોજક વધુ જોવા મળે છે?
હા, આ વિચારવા જેવો પ્રશ્ન છે.
શું આજે પણ મોટાભાગની રચનાઓ પેલી કથાની ટેકણ લાકડીના સહારે જ ઊભી છે, કે પછી પોતાના આગવા રચનારીતિના બળ પર ઊભી રહી શકે છે? આ પ્રશ્નો સાથે આજની આપણી આ ઊંડી ચર્ચાને અહીં વિરામ આપીએ.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.